બહુ જ મોટો ફાયદો થશે. તાટક કરવાથી વિખાયેલું મન, વિખાઈ ગયેલું મન એ સ્થિર થશે, ભગવાનમાં લાગશે, અને પ્રારબ્ધ તમારું જોર કરતું હશે તો તાટક કરીને સૂશો, તો જેનું તમે તાટક કરતા હતા એના તમને સ્વપ્નમાં દર્શન પણ થશે. બીજા ત્રીજા સ્વપ્નાઓ તમારા હટવા માંડશે, ખરાબ સ્વપ્નાઓ બંધ મળશે થવા માટે. ઘેરે ગયા પછી ભગવાન ખૂબ હંભારવા છે એવું અખંડ અનુસંધાન. આ લોકમાં નથી જ રહેવું એની ગાંઠ વાળી લેજો, જ્યાં જાવું છે એની તૈયારી કરવી છે. જે જે રીતે તમે ઘનશ્યામ લીલા અમૃત, હરિલીલા અમૃતમાં જે જે રીતે મહારાજના ચરિત્રો સાંભળ્યા છે એ ચરિત્રોને સંભાળજો, શરીર ધ્યાન થશે, પછી સાંગ અને પછી ઉપાંગમાં પહોંચાશે. શોભે સંત મારે જેમ કોઈ ઉડગણમાં ઉડુરાજ, ઈશ્વર ઉદય થયા રે કળીમાં કરવા જનના કાજ. ઘોર કળીકાળમાં હુકામ પ્રગટ થયા કરવા જનના કાજ, અનંત મુમુક્ષ આત્માના કામ કરવા માટે પ્રગટ થયા. અને હારું થયું તો કોઈ કળીકાળમાં પ્રગટ થયા, આપણો નંબર લાગી ગયો. સાચું ખોટું? કારણ કે દ્વાપર યુગમાં જો પ્રગટ થયા હોત ને તો આપણે અત્યારે પ્રગટ થયા હોત તો સમય બહુ યોગ્ય હોત ને, તો આ બધી વસ્તુ અત્યારે લીમતુરુના દર્શન થાય, દરબારગઢના દર્શન થાય, એ કદાચ દ્વાપર યુગમાં પ્રગટ થયા તો અત્યારે નોય થાત. પ્રગટપણાની ભાવના, જીવનો સંશય રહેવા ન દે. શાસ્ત્ર વાંચ્યા પછી સંશય થયો હોય ને તો પ્રેક્ટિકલ વસ્તુ સંશય તોડાવી નાખે. ક્યારેક મન છે સંકલ્પ એમ કરે કે એમાં તો મહત્તા લખી હોય પણ ખરેખર ભગવાનની એટલી બધી થોડી મહત્તા હશે તો રાજકોટની બોરડી સાક્ષી પૂરે કે ભલા માણા ભગવાનમાં ક્યાં તું સંશય કરશો, એના સંતનો પ્રતાપ તું જોઈ લે ને. ખાલી સંકલ્પ થાય અને મોઢામાંથી શબ્દ નીકળે, હે બોરડી તારે નીચે અક્ષરધામના અધિપતિ આવીને બેઠા તું તારો સ્વભાવ ન છોડી શકી, આ કાંટા વાગી વાગ કરશો. અને એ જ ક્ષણે તમામ કાંટા ખરીને ઢગલો થઈ જાય અને કાંટા વિનયની બોરડીના આજે દર્શન થાય. સાયન્સ આટલું બધું આગળ ગયું, અવડા બોરના અવડા કર્યા પણ તો કાંટા વિનયની બોરડી નથી કરી ગયા, કહો કાંટા તો આવે. જયારે 200 વર્ષ પહેલા આખી પૃથ્વી ફરી આવો ક્યાંય તમને કાંટા વિનયની બોરડી જોવાનું મળે? અમેરિકામાં નથી કાંટા વિનયની બોરડી. જયારે ગોપાળાનંદ સ્વામી કાંટા વિનયની બોરડી કરી અને કરી એમ શાસ્ત્રમાં લખ્યો હોત તો કદાચ મન સંશય કરત, પણ પ્રેક્ટિકલ દર્શન થાય. આજે કાંટા વિનયની બોરડી, આજે એક એ કાંટો. એટલે આપણે બળભાગી કે મહારાજ કળિયુગની અંદર પધાર્યા ને આપણે પણ ખબર નહીં કયું પુણ્ય ઉદય થયું ને આવવાનું થયું. ભેટામ ભેટા થઈ ગઈ, કામ કાઢને કેવું છે. હવે જો ઢીલા ન પડીએ તો મેળ પડી જાય એમ છે. કળિયુગના અનંત આત્માનું શ્રેય કરવા માટે મહારાજ આ બ્રહ્માંડમાં પધાર્યા. એ પદ શીખશે રે ગાશે સાંભળશે કરી ત્યાર, પ્રેમાનંદનો રે સ્વામી લેશે તેની સાર. આ પદને જે કોઈ ગાશે સાંભળશે શીખશે પણ કેવી રીતે કરી પ્યાર, એની મહત્તા સમજી એમાં હેત કરીને પ્રેમાનંદનો રે સ્વામી લેશે તેની સાર. પ્રેમાનંદનો સ્વામી કોણ? મહારાજ. એની સાર લેશે માનેનો ઉદ્ધાર કરશે. આ કોણ બોલે છે? પ્રેમાનંદ સ્વામી બોલતા હો, યાદ રાખજો. પ્રેમાનંદ સ્વામીને તો મહારાજ સામે ચાલી નામાચરણ કર્યું છે પણ પોતે કોલ આપી રહ્યા છે કે આ મારા બનાવેલા પદોને જે કોઈ ગાશે, જે કોઈ શીખશે, જે કોઈ સાંભળશે એનો અંત સમો આવશે, હું તેડવા આવીશ. એ મહારાજ સ્વયં કોલ આપી રહ્યા છે. ત્યાં કોલ ફગે બગે નહીં. આ લોકોનો મોટો માણસ કોલ આપી જો ન ફગે તો આ પુરુષોત્તમ નારાયણ સ્વયં કોલ આપી રહ્યા છે. માટે બીજી આજ્ઞા એ કરીએ છીએ કે શિબિરમાં આવેલા તમામ ભક્તો ચારે પદને કંઠસ્થ કરશે. ચારે પદને કંઠસ્થ કરી દિવસને એક ફેરી ગાજો, અંત સમો આવશે. મહારાજ આવીને ઉભા રહેશે, હાલ ભગત હાલ, મારા જનને જરૂર મારે આવવું, વિરુદ્ધ મારું બદલે નહીં એમ સર્વજનને જણાવવું, હાલ મારું વિરુદ્ધ પૂરું કરું અને મારા ધામમાં ઉપાડી જાઓ એમ કહીને મહારાજ આપણી સામે ઉભા રહેશે. માટે ભગવાનના ભક્તો આ પદ બહુ અલૌકિક છે. એ પદ શીખશે રે ગાશે સાંભળશે કરી ત્યારે. પ્યાર શબ્દ યાદ રાખજો પાછા. ગદગદ ભાવથી એ પદ જ્યારે ગવાતા હોય એની કડીઓનો વિચાર થતા જાય, એની મહત્તા સમજાતી જાય અને ગવાતા જાય, એવી રીતે પ્રેમમગ્ન બનીને ગાશું, સાંભળશું, શીખશું, તો અંત સમય જ્યારે આવશે ત્યારે મહારાજ પોતાનું દિવ્ય ધામ અપાવશે. એ મહારાજે સ્વયં કોલ આપ્યો છે. આ પદને ગાતા સાંભળતા એ મહારાજને પાસે સંભાળતા જાશું, મહારાજની મૂર્તિની અંદર એક મેક બનતા જાશું, મહારાજની મૂર્તિમાં તદાકાર થતા જાશું, તો નિશ્ચય આ પદ આપણને મહારાજ સુધી પહોંચાડી દે એવા મહા અલૌકિક આ ચાર પદ હતા. એ ચારેયને આજ આપણે પૂર્ણ કરીએ છીએ. આમ તો કાલ પહેલાં પૂરા કરવાનો સંકલ્પ હતો આવતીકાલે, પણ પછી સંકલ્પ ફેર્યો, એટલા માટે આજે હાંજે કીર્તન ઉત્સવ છે, વળી અન્નકડી રમીએ છીએ અને પછી શેરડી ખાવી છે. રાતના 11:30 વાગે પહેલાં કંઈ નવરા થવાનું નથી, અને પછી કાલ સવારમાં અમે એકલા રહીએ, કારણ પછી 4:30 જાગવાના નથી. એટલા માટે આજ આ પદને અહીંયા આપણે પૂરા કરી દીધેલા છે. તો ભગવાનના ભક્તો, આ પદ કાયમને માટે યાદ રાખજો, વાગોળજો અને જીવનમાં ઉતારજો. મહારાજની મૂર્તિમાં તદાકાર થાજો. ભક્તો, લક્ષ બનાવી દેજો, મહારાજની મૂર્તિને લક્ષ બનાવી દેજો. બસ આવતી શિબિરમાં આવો ને ત્યારે એમ લાગે ઘણું ખડું દેણું ચૂકવાઈ ચૂક્યું છે, એમ થવું જોઈએ. હવે જેટલું થાય એટલો બેનિફિટ જ છે એવા મણજો. ઘેરે ગયા પછી સંસારમાં લથબથી જાતા નહીં, એમાં ચોટી જાતા નહીં, જળ કમળ વત રહેવાય એવી રીતે આખું વરસ રહેજો, એવી ખાસ ભલામણ છે. આઈનું જે સંભળાયું છે ભક્તજનો, એને હારે લઈને જાજો, આખું વરસ એવી રીતે વીતજો. એમ બીજાના મનમાં એમ થઈ જાય, મળવા શિબિરમાંથી આવ્યા પછી ખબર નહીં આવું બદલી ગયો છે, એમ આ જુદો દેખાય છે, એ બીજાને પણ લાગવા માંડે. બીજાને તો લાગતા લાગે, પણ આપણને સ્વયં લાગવા માંડે કે હું બદલી ગયો લાગું છું, હવે પોરો તો એવો નથી રહ્યો હું, એમ થાય એવું ભગવાનના ભક્તો આ વખતે લઈને જાજો. એ ખાસ ખાસ તમને બધાને ભલામણ છે. અને વારંવાર કહીએ છીએ, જ્યારે ટાઈમ મળે ને ત્યારે વર્ષમાં 2-4-5 દાડા સંતોનો સમાગમ કરવા માટે પહોંચી જાજો. અને અહીંયાથી તમને તિલજીન વગેરે વગેરે શીખવાડવામાં આવ્યું છે, એને શીખી લેજો, શીખીને જાજો અને સંભાળે રાખજો. મહારાજ સંભાળવા, એથી આ બ્રહ્માંડમાં કોઈ મોટી મોટપ નથી. મહારાજ સંભાળવા, એથી આ બ્રહ્માંડની અનંત કરોડો બ્રહ્માંડમાં કોઈ સુખ નથી. માટે ભગવાનના ભક્તો, અખંડ ભગવાન સાંભળે એવો સતત પ્રયાસ કરજો. મારા સંભાળવા માટે ચિત્તની વૃત્તિ નિર્માણ કરવા માટે બધા જ ભક્તો સાવધાન. લોઠીવાળી આંખો મીચી પ્રથમ 3 વાર પ્રાણાયામ કરશું. કોઈ પણ ભક્તો બોલે નહીં, બિલકુલ શાંત. પ્રાણાયામની અંદર પ્રથમ ડાબું નશકોરું બંધ કરી, સોરી જમણું નશકોરું બંધ કરી, ડાબા નશકોરાથી શ્વાસ લો જેટલો લેવા એટલો લેવાનો, પછી રોકાય એટલો રોકવાનો, પછી ડાબું નશકોરું બંધ કરી જમણા નશકોરાથી શ્વાસને બહાર કાઢવાનો, પછી પાછું રોકાય એટલું રોકાવાનું, જમણા નશકોરેથી શ્વાસ લઈ શ્વાસ રોકાય એટલો રોકી ડાબા નશકોરાથી શ્વાસ પાછો કાઢવો. આને એક પ્રાણાયામ કહેવાય. આવા ત્રણ પ્રાણાયામ બધા ભક્તજનો કરે. 2 હાથ ખોળામ લઈ ભગવાન સંભાળીએ. સર્વોપરી પગના તળ અતિશય રક્ત છે. બે પગના અંગુઠાન તેની બાજુની આંગળી, તેની બે કોર ઉધ્વરેખા નીકળી છે, તે પાણીની બે કોરી નીકળી છે. જમણા પગના અંગુઠામાં એક જવનું ચિહ્ન છે, જાંબુનું ચિહ્ન છે, વજ્ર અને અંકુશનું ચિહ્ન છે, કેતુ અને પદ્મનું ચિહ્ન છે, અષ્ટકોણ અને સ્વસ્તિકના ચિહ્ન છે, ડાબા પગમાં કળશનું ચિહ્ન છે, અર્ધચંદ્ર અને વ્યોમનું ચિહ્ન છે, ગોપદ અને ધનુષનું ચિહ્ન છે, ત્રિકોણ અને મિન્ન ચિહ્ન છે, ફણામાં બીજા બે નાના ચિહ્ન છે, જમણા પગના અંગૂઠાના નખમાં ઉભી રાતી રેખાનું ચિહ્ન છે, ધની બાહલી કોરે એક તિલ છે, અંગૂઠાની બાજુના આંગળી તે અંગૂઠાની સાઈડમાં એક તિલ છે, ટચલી આંગળી તેની બાહલી કોરે એક તિલ છે, બે પગના અંગૂઠા તેની બાજુની આંગળી તેના પર ચાખડીના ઘસારાના શ્યામ ચિહ્ન છે, બે પગના અંગૂઠાન આંગળી ઉપર ઝીણા ઝીણા કોમળ રોમના ચિહ્ન છે, બે પગની બાહલી ઘૂંટી અને તેની નીચે આસનના ઘસારાના શ્યામ ચિહ્ન છે, જમણા પગની ઘૂંટીથી પાંચ તસ ઉપર એક નળા ઉપર તિલ છે, જમણા પગના સાથળની બાહલી કોરે એક ખાપાનું ચિહ્ન છે, ડાબા પગની ઘૂંટીથી પાંચ તસ ઉપર એક મોટો તિલ છે, એના ઉપર એક બીજો નાનો તિલ છે, ગોઠણની બાહલી કોરે એક ચિહ્ન છે, કટી ભાગ નિવેશે ધોતીના ઘસારાના બે બાજુ શ્યામ ચિહ્ન છે, ઉદરમાં ત્રિવળી પડે છે, ગોળ અને ઊંડી એવી જે નાભી તેને બે કોરે તિલ છે, જમણી કોરે કાઠા ઉપર છે, ડાબી કોરે શેત છેટે છે, નાભીથી બે તસ ઉપર આડા ત્રણ તિલની હાર છે, એક વચ્ચે છે, બે નળીને બે કોરે છે, વચ્ચેનો જે તિલ તેથી બે તસ ઉપર એક તિલ છે, તેથી બે તસ ઉપર રોમે સહિત શ્રી વત્સનું ચિહ્ન છે, છાતીમાં પાંચ તસુ પોળો અર્ધચંદ્રાકાર જમણી કોરે વિશે છડતું એવું રતાશ પડતું મોટું ચિહ્ન છે, એના મધ્ય ભાગથી સેજ ડાબી બાજુ એક તિલ છે, તેથી બે તસુ ડાબી બાજુ એક બીજો તિલ છે, તેથી બે તસુ ડાબી બાજુ સ્તનના ઉપર એક તિલ છે, બે સ્તનના ઉપર છાપના ચિહ્ન છે, જમણી કુખમાં એક મોટો તિલ છે, તેની પાસે એક બીજો નાનો તિલ છે, બે ભુજાના મૂળથી ત્રણ તસુ નીચે છાપના ચિહ્ન છે, જમણી ભુજાની માહલી ઉભી ઓળે ઉભા ચાર તિલની હાર છે, તેની બાહલી કુરે બીજા ચાર નાના તિલની હાર છે, બે હાથની કોણીઓ શ્યામ જેવી જણાય છે, જમણા હાથની કોણીથી નીચે કાંડાથી ઉપર વચ્ચે બે તિલ છે, ટચલી આંગળી અને મૂળથી અડધો ઇંચ ઉપર એક તિલ છે, ડાબી કુખથી ઉપર અને બગલથી નીચે વચ્ચે બે ચાર તિલ છે, તેની બાહલી કોરે બીજા ચાર નાના તિલની હાર છે, બગલમાં ઉભા ત્રણ તિલની હાર છે, ડાબા હાથની કોણીથી બે તસુ નીચે ઉપલા ભાગે એક તિલ છે, ડાબા હાથના પોચા ઉપર એક તિલ છે, અંગૂઠાની બાજુની આંગળી ને વચ્ચેની આંગળી તેની વચ્ચે એક તિલ છે, અંગૂઠાની બાજુની આંગળી તે નખની માહલી કોરે એક તિલ છે, બે હાથના તળા અતિશય રક્ત છે, તેમાં શ્યામ જેવી રેખાઓ જણાય છે, બે હાથના અંગૂઠા આંગળીઓનો નખ પણ અતિશય રક્ત છે, અતિ તીક્ષ્ણ અને તેજસ્વી છે, બે હાથના તળાથી આઠ તસ ઉપર છાપના ચિહ્ન છે, ડોકથી ડાબી બાજુએ બે તસુ નીચે મોટો રોમેશ એક તિલ છે, તેની નીચે એક બીજો તિલ છે, તેની નીચે એક ત્રીજો તિલ છે, ડોકથી જમણી બાજુ બે તસુ નીચે એક તિલ છે, ખરપડી ઉપર એક તિલ છે, વાસાના મધ્ય ભાગમાં સેજ જમણી કોરે ચાર તિલ છે, કંઠમાં જ્યાં ખાડો પડે તેમાં એક તિલ છે, તેના ઉપર એક બીજો તિલ છે, તેથી ઉપર અને દાઢીથી નીચે એક ત્રીજો તિલ છે.
સ્વામી નારાયણ,
ડાબા કાનની માહલી કોરે એક ચિહ્ન છે.
સ્વામી નારાયણ,
જમણા કાનની બુટી ઉપર એક તિલ છે.
સ્વામી નારાયણ,
જમણા ગાલમાં એક મોટો તિલ છે.
સ્વામી નારાયણ,
તેથી ઉપર નાખના ખૂણાથી સેજ નીચે એક બીજો નાનો તિલ છે.
સ્વામી નારાયણ,
નાસિકા ઉપર જીણા જીણા ઘણા ચીળીના છાઠા નાના ચિહ્ન છે.
સ્વામી નારાયણ,
બંને આંખની ઉપલી નીચલી પાપણ તેમાં ઝીણી ઝીણી કડચલી પડે છે.
સ્વામી નારાયણ,
ચડતું ઉપડતું એવું જે ભાલ તેમાં તિલક આકારની રેખાનું ચિહ્ન છે.
સ્વામી નારાયણ,
તેથી જમણી કોરે કેસથી સેજ નીચે એક નાનું ચિહ્ન છે.
સ્વામી નારાયણ,
તાળવામાં એક મોટો તિલ છે.
સ્વામી નારાયણ,
તેની પાસે એક બીજો નાનો તિલ છે.
સ્વામી નારાયણ,
શિખાની પાછલી બાજુ સેજ જમણી કરી ઉભા ત્રણ તિલની હાર છે.
સ્વામી નારાયણ,
આવી રીતે મહારાજના શરીરમાં 52 ચિહ્ન છે.
સ્વામી નારાયણ,
63 તિલ છે.
સ્વામી નારાયણ,
મહારાજની મૂર્તિ દુર્ગપુરવાસી ગોપીનાથજી મહારાજની મૂર્તિ જેવી છે તેવી જ છે.
સ્વામી નારાયણ,
તેટલી જ ઊંચી અને તેટલી જ પુષ્ટ છે.
સ્વામી નારાયણ,
મહારાજના કરચરણાદિક સામુદિક શાસ્ત્રમાં મળતા આવે છે.
સ્વામી નારાયણ,
સહજાનંદ સ્વામી મહારાજ.
વાલા ભક્તો,
ભગવાનના ભક્તો ઘેર ગયા પછી આ તિલચિહ્નનો નિત્ય પાઠ કરે. અને ઘણા બધા ભક્તોનો પ્રશ્ન એવો હતો કે એમને સંકલ્પ વિકલ્પ કામ આદિકના થાય છે, એને ટાળવા માટે પણ તમે અખંડ થોડા દાડા અનુસંધાન જો રાખશો, હાલતા ચાલતા બધી ક્રિયામાં ગુદાસ્થાન લિંગ સ્થાન બંધ છે, તો સદૈવને માટે તમારો પ્રશ્ન હલ થઈ જાહે. અને મારું વીર્ય ઉર્ધ્વ થઈ રહ્યું છે એવું અનુસંધાન રાખી અને તમે તમારી બધી જ ક્રિયાદેહની કરશો તો ખરેખર તમને બ્રહ્મચર્યમાં તમે જિંદગીમાં કલ્પના નહીં કરી હોય એટલો જબરો તમને ફાયદો થશે અને સંસાર અસાર થઈ જાય ત્યાં સુધી એ વસ્તુ તમને પહોંચાડશે. તો આ વાત ભગવાનના ભક્તો સમજે, વિચારે અને એ પ્રમાણે જીવનમાં અનુસંધાન ટાંકે. પોતાનું વીર્ય ઉર્ધ્વ થઈ રહ્યું છે, ગુદાસ્થાન લિંગ સ્થાન બંધ છે, ઉર્ધ્વ થઈ રહ્યું તમે કલ્પના કરશો અને બંને સ્થાનને બંધ કરશો ઓટોમેટિક, એને કરીને પેટ પણ થોડું સંકોચાશે. આ ક્રિયા તમારી દિવસમાં અખંડ જો તમે અનુસંધાન રાખશો, થોડા દાડા રાખશો, પછી સદૈવ થઈ જશે અને તમારા બ્રહ્મચર્યને જબરજસ્ત ફાયદો થશે, કલ્પના બારો ફાયદો તમને થશે. એટલો તો ફાયદો થશે પણ એક પ્રકારની ઊર્જા શરીરમાંથી પ્રગટ થશે સાથો સાથે, કે જેને કારણે દિવસમાં તમને આળસ પ્રમાદ પણ તમારો હટી જશે, નિરાશા પણ હટી જાહે અને ભય તમારો જતો રહેશે, ગ્લાનીઓ જતી રહેશે, અખંડ આનંદમાં વર્તાય એવી અનુભૂતિ થશે. તો ભગવાનના ભક્તો આ મુદ્રાને પણ જીવનમાં સદૈવને માટે અનુસંધાનમાં રાખે.